भव संभव भीति भेदनम सुख संपत करुणानिकेतनम व्रत दान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री घनश्यामाय नमो नमः। श्री हरि कृष्णाय नमो नमः। बोलो स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय।
गुरुजी के जे પોતાને સ્વભાવ નડતો હોય એ પ્રમાણે થઈ જાય એનું જો પ્રાયશ્ચિત રાખ્યું કાઈ તો પછી સ્વભાવ ક્યાં સુધી રહેવાનો છે ટળી જ જાય।
ગુરુજી એ વાત કરી કે આપણે પંચવર્તમાન બરોબર પાડતા હોઈએ પણ જો આપણને બીજા જેને ખામી રહેતી હોય એનો અભાવ આવે તો આપણે મોટા મોટી ખોટ કહેવાય છે।
કારણ કે એ નથી પંચવર્તમાન પાળતા એના કરતાં અભાવ લેવો એનું પાપ વધારે છે। એટલે પંચવર્તમાન ન પાળતા હોય ને એનું તો કલ્યાણ થાય પ્રાયચિત કરીને પણ અભાવ લે ને એનું પ્રાયચિત ને મૂવાને હેરાન જ થવાનું થાય એટલે હો સાબાશ હું સારી વાત યાદ રહીશ। હાલો
ગુરુજી વાત કરી હતી કે જ્યારે વાત કરનારા આપણા સ્વભાવ અને દોષો ઉપર વાત કરતા હોય ત્યારે આપણને વાત કરનારાનો અભાવ આવે છે અને તે અભાવના કારણે જ સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી।
શું પણ હોનાની વાત કરી એને તો પહેલું વચન અમારે તો આપણને આપી દીધું। આ સત્સંગ આપણો કેવો છે ખબર છે? રોકવા ટોકવાનો। આપણામાં કાંઈ કોઈને ભૂલ જેવું દોષ જેવું દેખાય તો ઓલા કે અને આપણે પાછું હો વાર કઈ મેલ્યું હોય મને કહેજો ખરું કે નહીં તો કેત ખરા જ સમજાણ અને કે એટલે પૂછડી દબાય હું અહમ સોલાય કહેનારનો મહિમા ન હોય એને વિશે એનો વિશ્વાસ નહીં એની પ્રામાણિકતા ન હોય અને પોતાનો મહિમા પોતાની વિશેષતા અને પોતાની પ્રામાણિકતા અને સત્યતા બહુ વધી ગઈ હોય અને કહેનારાની ડાઉન થઈ ગઈ હોય એટલે પોતાની વાત પોતાને મનાય પણ કહેનારાની મનાય નહીં। આનું નામ કહેવાય ઘૂંચવાઈ ગયેલું કોકડું। એટલે જીવ છે ને ઘૂંચવાઈ ગયો હોય જ્યારે આપણે ઘૂંચવાઈ ગયા હોય ને ત્યારે તો આપત વચનમ પ્રમાણમ શાસ્ત્રમાં કીધું છે ત્યારે આપણે આપણા વચન પ્રમાણ નહીં રાખવાના આપણે આપણા વિચારને વાત પ્રમાણ નહીં માનવાની। આપત વચનમ આપણા જે નજીકના હોય આપણા હિતવાળા હોય જે આપણું હંમેશા હિત ચાહતા હોય એની વાત જ પ્રમાણ તો જ આ કોકડું ઘૂંસવાયેલું નીકળે તો જ મુશ્કેલી ન વ્યા જાય નહીં તો તકલીફ થઈ જાય। સમજાઈ ગયું? ગમે એવો બુદ્ધિશાળી ડાયો મહાન વ્યાસ જેવો ભગવાનનો અવતાર હતા ને એ જ્યારે ઘૂંસવાણા હતા ને ત્યારે નારદે આવીને કાઢ્યા આપત વચનમ પ્રમાણમ। નારદમાં વિશ્વાસ હતો તો સરસ્વતીના કિનારે સમ્યાપ્રાસ નામના આશ્રમમાં વ્યાસજી આંટા મારતા મૂંઝાઈને નારદજી વધાર્યા આસન આપીને બેહાડ્યા અને નારદજીએ વાત કરી કે તમારે આને લઈને આ તકલીફ છે। માની લીધું તરત નહીં એ વાત મને ગળે ન ઉતરે એમ તોફાન ન કર્યું તમે કહોશો એ સાચું મારી તકલીફ છે હું સુધારી લઈશ પણ એ ક્યારે કે વ્યાસને પોતાના વિચારો પોતાની વાતને પોતાના કરતાય નારદજીનું વજન પ્રમાણિકતા મહાનતા વિશેષ હતી એમાં વિશ્વાસ વિશેષ હતો તો વાત ઉતરી ગઈ ને ઉતરે નહીં તકલીફ આ માટે આપણે આપણા કરતાં બીજાને વિશેષ માનવાથી જ પાયર ઉતરા હે જેથી આપણે આપણને વિશેષ માની લઈશું તેથી ભગવાનના અવતાર રહીશું ને તોય હલવાવાના છીએ ઉદ્વેગ ઉદ્વેગ થઈ જવાનો। ઘણું કર્યું વિશે સમજ્યા વેદના ચાર વિભાગ કર્યા છે 78 પુરાણ લખ્યા છે તોય આંટિયા સડવાના આપણે ભગવાનનો અવતાર તો નથી ને તાર બસ આજે સંવત 2067 અષાઢ સુદ સાત્યમ 7/7/11 ગુરુવાર. આ તો ત્રણ સાતળાનો સુભગ સમન્વય છે. સુદ હાત્યમ 7 તારીખ 7મો મહિનો. બોલો. હાથ 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 માટે મારે કરવી છે થોડીક વાત. વાત એમ કરવી છે કે આપણે જે એવું માનીએ છીએ ને કે ભગવાન મને નથી મળ્યા, એ આપણી ભૂલ છે. ભગવાન બધાને મળેલા જ છે. ભગવાન ક્યાંય ભાગી ગયેલા નથી. અક્ષરધામમાં જ બેઠા છે એવું કાંઈ નથી. આપણા આત્મામાં ઓતપ્રોત મળેલા છે. ઠીક છે, આત્મામાં આપણા અને બીજાના સર્વેમાં કણકણમાં પ્રભુ સાક્ષાત પ્રગટ પ્રમાણ જેવા છે એવા સદૈવ રહે છે. હવે આ વાત ન મનાય તો પછી એક બીજી વાત છે. મંદિરમાં જે મૂર્તિઓ છે, તમારા ઘરમાં જે મૂર્તિઓ છે, એ ચિત્ર પ્રતિમા નથી, એ ધાતુની મૂર્તિ નથી, એ સાક્ષાત ભગવાન છે. એમ કોણ કહે છે? શાસ્ત્ર કહે છે. શાસ્ત્રની વાત ખોટી કે સાચી? બોલો. ખોટી કે સાચી? તો હવે તમે એમ કેમ કહી શકો કે ભગવાન મને નથી મળ્યા? એટલે મૂર્તિમાં ભગવાન મૂર્તિ નહીં, બલ્કિ એ સાક્ષાત પ્રભુ છે એવી આપણને ભગવાને વાત કરી છે. અને મહારાજ ધામમાં ગયા ત્યારે પણ સૌને એવું કહેતા ગયા કે અમે આ મૂર્તિઓ રૂપે તમને સાક્ષાત દર્શન દઈશું. તો હવે ભગવાનની મૂર્તિ તમારી પાસે છે કે નહીં? તમારી પૂજામાં છે કે નહીં? તમારા ઘરે છે કે નહીં? બધા મંદિરોમાં છે કે નહીં? તો મહારાજ તો એમ કહે છે કે મૂર્તિ રૂપે અમે આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી સાક્ષાત રહેવાના. તો હવે એમ કેમ કહેવાય કે ભગવાનના દર્શન મને નથી થયા, કે ભગવાન મને નથી મળ્યા, એમ કેમ કહેવાય? એ ભગવાન નહીં. આ મંદિરમાં બેઠા છે એ ઘનશ્યામ મહારાજ, વડતાલમાં બિરાજમાન વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજ, જે તે મંદિરોમાં બધા જ લઈ લો ને, તે શું ભગવાન નહીં? તે સ્વામિનારાયણ ભગવાન નહીં? તે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ જ છે? સ્વામિનારાયણ ભગવાન નથી એ? શાસ્ત્ર તો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન જ છે. એમાં મૂર્તિભાવ લાવશો, માં પ્રગટ ભાવ લાવો. આપણે ન લાવીએ તો પછી વાંક આપણો? ભગવાનનો તો વાંક જ નથી. એ તો એમ જ કહે છે કે હું તો બધાને મળેલો જ છું, અણુય કોઈથી દૂર હું નથી. મને લોકો દૂર માને એનું મને દુઃખ છે. સારંગપુરનું 10મું, સમજ્યા? ભગવાન અને ભગવાનના ધામ, કોઈનાથી એ અણુય છેટા નથી, અણુય નહીં. એટલે ક્યાં હશે ભગવાન ને ભગવાનના ધામ? હશે ક્યાં? અણુય છેટા નથી, ત્યારે થયા ક્યાં? પણ આપણે લોકો ક્યારેય એવું માનવા તૈયાર નથી. ભગવાનની વાતને સાંભળતા જ નથી, સ્વીકારતા જ નથી. આપણી બુદ્ધિનો દાંડિયો અહીં ક્યાંય કરીએ એટલે ભગવાનને ભગવાનના ધામ છેટા જ લાગે. તો આપણને તો ભગવાન કરતાંય આપણી બુદ્ધિની વિશેષતા વધી ગઈ છે. હો હો હો, હવે જ થઈ ગયો. એટલે ભાઈ, ભગવાનને વિશેષ માનો, તમારી માન્યતાને વિશેષ ન માનો. ભગવાન કહે છે એ સાચું છે, તમને જે સાચું લાગે છે તે સાચું નથી યાર. તમને જે સાચું લાગે છે એ સાચું નથી. ભગવાન કહે છે એ સાચું છે, હું મારું ધામ તમારાથી અણુય છેટા નથી, એ સાચું છે. આપણને છેટા લાગે છે, શું થઈ ગયું? અનુભવાય છે તો પણ શું થઈ ગયું? ખોટું છે આપણું. આપણે આપણામાં બહુ શું કામ એટલો બધો વિશ્વાસ મૂકી દીધો ને? ભગવાનમાંથી કેમ હાવ લઈ લીધો? સંતો ભક્તોમાંથી કેમ હાવ ગૌણ કરી નાખ્યો? આ ભૂલ છે. ભગવાન આપણને મળેલા છે, મળ્યા જ છે. પણ આપણે ભગવાનને જાણતા નથી, ઓળખતા નથી, માનતા નથી, સ્વીકારતા નથી, પકડતા નથી. અને તે જે યુક્ત દર્શનની ઈચ્છા રાખીએ છીએ તે પ્રથમના નવમાં કીધું કે એવી રીતે ધામમાં રહેલી જે મૂર્તિ તે જે યુક્ત છે એના દર્શનની જેને ઈચ્છા રહે એને પરિપૂર્ણ નિશ્ચય કહેવાય નહીં અને એવાના મુખથી વાત પણ સાંભળવી નહીં. પ્રથમનું નવમું વાંચી લેજો. પોતાને જે મૂર્તિ મળી એના દર્શનથી જ પૂર્ણ કામ રહે અને બીજું કાંઈ ન ઈચ્છે, કાંઈ બીજું ન ઈચ્છે મૂર્તિ સિવાય. આમ મહારાજ બોલ્યા છે. લ્યો, અને આપણે એમ કેમ કહેવાય કે મને ભગવાનની મૂર્તિ મળી નથી? એટલું કહેવાય કે હું ભગવાનની મૂર્તિને પામ્યો નથી. મળ્યા નથી એમ ન કહેવાય, હું ભગવાનને પામ્યો નથી એમ કહેવાય. કહેતા, મારી તમામ ચેતનાઓ ભગવાન સાથે મેં જોડી નથી, આટલું કહેવાય. અને તો મનુષ્યાકારે ભગવાન ધરતી ઉપર ફરતા હોય, તમને હોવાર ભેટ્યા હોય, તમારે અરે વાત કરી હોય, તો પણ તમારી વૃત્તિઓ જે તે પુરુષોત્તમને આકારે ન થઈ ગઈ હોય તો ભગવાન તમને મળેલા તો કહેવાય, પણ તમે ભગવાનને પામ્યા નથી એ હકીકત છે. કેમ જે ભગવાનને તમે મળ્યા, ભેટ્યા, વાતોચીતો કરી, ભગવાન ભેળું રહ્યા તમે 25 વર્ષ, તો પણ તમારી વૃત્તિઓ ભગવત સ્વરૂપને અખંડ પકડીને તે આકારે ન થઈ, સંપૂર્ણ તમે ભગવાનના દાસને ભગવાનને જ આધીન ન થઈ ગયા તો ભગવાનને તમે પાયમાં ન ગણાવો. મળવાનું બાકી નથી, પામવાનું બાકી છે. હવે મારે જે કહેવું છે એ હવે આવે છે. આટલી તો મેં ખાલી ભૂમિકા બાંધી. હવે મારે એમ કહેવું છે કે આપણે જેને પામવું છે એને જોવાય, બીજું કાંઈ જોવાય જ નહીં. ત્યાંથી શરૂ કરું છું. એને જોજો કરાય, મારું લિસ્ટ લાંબુ આવશે. બીજું જોવાય નહીં. જેટલું બીજું જોવો ને એટલું જેને પામવાના છે ને એમાં તમારે ખલેલ પહોંચે. આપણે જેને પામવું છે એના સંબંધિત શબ્દો સંભળાય, એની જ વાત સાંભળ્યા કરાય, કથા વાર્તા સાંભળ્યા કરાય. પછી બીજી જગતની વાતો તમે જેટલી સાંભળો ને એટલા તમે પાછા પડશો. ભગવાનને પામવામાં મોડું થશે, ભગવાનને અખંડ અનુભવવામાં તમારે બહુ મોડું થઈ જશે. જેને આપણે પામવું છે એવા આપણા વાલાવાલા પ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ દિવ્ય અલૌકિક સાકાર મૂર્તિ એનો જ સ્પર્શ કરાય. એ સિવાયનો જેટલો બીજો સ્પર્શ કરશો કે ભોગવશો એટલું આને પામવા મોડું થાય. કેમ જે વૃત્તિઓ ત્યાં જમા થઈ જાય, પછી ત્યાંથી ઉખાડીને આ વૃત્તિઓ લાવવામાં નાકેદમ આવશે. જડ થઈ જાઓ તમે વિષય ભોગવતા ભોગવતા. આપણે જે પરમેશ્વરને પામવું છે એ પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય અલૌકિક જ્ઞાનાનંદ ઘન છે, જ્ઞાનાનંદ એક સ્વરૂપ છે. એની સાથે આપણી વૃત્તિઓ જેટલી રહે, ઇન્દ્રિયોંતકણી વૃત્તિઓ જેટલી રહે એટલી વૃત્તિઓ દિવ્ય થઈ જાય છે, એમાંથી જડ ભાગ નીકળી જાય છે. પણ જ્યારે માયિક પંચ વિષયનો જીવ અનુભવ કરે છે, શબ્દ સાંભળે જગતના, સ્ત્રીયાદિક બાળકોના, સગા સંબંધીના, સંગીતના, બીજા ત્રીજા વિષયી ગાન ગાણાના, ત્યારે એની વૃત્તિ જડ થઈ જાય છે. માયિક સ્પર્શ કરે ત્યારે પણ વૃત્તિઓ જડ થઈ જાય, આ દેહાકાર થઈ જાય જીવ. પછી દેહભાવ ટાળવો અને વૃત્તિમાં જે જડતા આવી ગઈ ને જીવ જડ જેવો થઈ જાય, એ કાઢવું અઘરું બહુ પડે. વર્ષો વ્યા જાય, ભાન વિના એકાકાર થઈને વિષયો ભોગવનારાને પુરુષોત્તમ નારાયણને પામવાનું બહુ ભારે પડી જાય. પછી માટે જેણે ભગવાનના સ્વરૂપને પામવું છે એને જ આધીન થવું છે અને એના જ દાસ થઈને એને જ અનુભવવા હોય તો એના સિવાયના, પુરુષોત્તમ સિવાયના બીજા પુરુષોને ભૂલે ન ગ્રહણ કરાય, ઝેર માનીને છોડી દેવાય. આ આધ્યાત્મિક માર્ગની વાત છે. અને આગળ જઈએ, ભગવાન પુરુષોત્તમનો જ રસ માણવો હોય, એ સ્વરૂપમાં જ રસબસ રહેવું હોય, એના જ સુખમાં ગરકાવ થવું હોય, તો પછી બીજા જે જીવવા ઇન્દ્રિયના રસ છે ને, રસાસ્વાદ, એમાં ન પડાય, ચેતતા રહેવાય, એ જડ કરી નાખે આપણને. રસો વય સહ સર્વે સુખનું કારણ ને આનંદ તો એ ભગવાન જ છે. શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ અને ગંધ, એ દિવ્ય અલૌકિક મૂર્તિને જો અનુભવી હોય તો એ મૂર્તિને ચડ્યા જે પુષ્પ ચંદન, એની જ ગંધ લેવાય, બીજી કોઈ ગંધ લેવાય નહીં. બીજા કોઈને ચડ્યા પુષ્પ ચંદન, અત્તર કાંઈ હુંગાય નહીં. જો હુંગ્યું તો ભાન વગરના થઈ જાઓ, જડ થઈ જાઓ. હા, આ ભગવાનને પામવાવાળાની વાત છે. બાકી તો ભગવાન પાસેથી બીજું બધું જેને પામવું હોય એની વાત નથી. ભગવાન પાસેથી કાંઈક જોતું હોય ને એને કાંઈ કહેતો નથી હું. જેને ભગવાન પાસેથી કાંઈ ન જોતું હોય ને માત્ર ભગવાન જ જોઈતા હોય ને એની આ વાત છે. હા, જેને ભગવાનને પામવું છે અખંડ, એને બીજે ક્યાંય ધ્યાન જ ન દેવાય, બીજે રસ જ ન લેવાય, એને અખંડ ભગવાનમય રહેવાય. એક વાત એટલા માટે આ હું કહું છું, ધ્યાનમાં લ્યો, કે તમારે પુરુષોત્તમને પામવું છે એનો અર્થ એ થયો કે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિ સિવાય તમારે બધું જ વામવું છે, અર્થાત છોડી દેવું છે, જતું કરવું છે, લેટ ગો કરવું છે. અને એ પણ તમને ખબર હોવી જોઈએ કે પુરુષોત્તમ નારાયણના દિવ્ય અલૌકિક સાકાર સ્વરૂપને અખંડ અનુભવવું હોય તો એ સિવાયનું બધું જ છોડી દો, ત્યારે જ મેળ ખાય. કાંઈ પણ તમે પકડો તો ઓર ન પકડાય, તમારે ખાલી ખમ થઈ જવું પડે, આકાશ જેવા શુદ્ધ નિર્મળ આત્માએ થઈ જવું પડે, ત્યારે એમાં પુરુષોત્તમ દેખાય, જેમ અરીસામ સૂર્ય દેખાય એમ અનુભવાય. પણ કાંઈ કંઈ મેલ રાખ્યો અરીસા ઉપર તો ચિત્ર હોય એવું ન દેખાય. સમજણ? એટલા માટે જે વસ્તુને આપણે તજી દેવી છે, તો એ વસ્તુમાં મન લઈ ન જવાય, એને સંભારાય નહીં, એના વિચારો ન કરાય, એની વાતો ન કરાય, એને જોજો ન કરાય, એને એડિટ ન કરાય, એને હુંઘ હુંઘ ન કરાય, એનો સ્વાદ લે ન કરાય. આ હવને સમજાય એવી વાત છે. કેમ છે? તમારે તે છોડી દેવાનું છે ને, છોડી દેવું જ તમારે, તો પછી છે ને આ ધંધો કરાય નહીં. જો કરે તો જે છોડવાનું છે ને એ જ દઢ થતું જાય, છૂટે જ નહીં. માટે એ બધું છોડવું પડે. અને જેને પકડવાના છે ને એને જ જોજો કરાય, એને જ એડિટ કરાય, એને જ હુંઘ હુંઘ કરાય, એની જ વાત કરી કરાય, એના જ વિચારો કરી કરાય, એનું જ ધ્યાન ધરધર કરાય. અને જેને છોડી દેવાનું છે, ભલા એને પ્રેમ કેવી રીતે થાય? એમાં વૃત્તિ કેવી રીતે લઈ જવાય? એનું ધ્યાન કેવી રીતે થાય? એના વિચારો અને એનું જ બધું થા થા કેવી રીતે કરાય? આ બધું ખાસ જેને ઝડપથી ભગવાન મેળવવાના હોય ને એને આ કાંઈ આ બધા ગઢા બઢા થઈ ગયા હોય ને હવે એને તો ખાસ, એ મારે સાધુ સંતોને ખાસ, બાકી બીજા બધાને આ બહુ કામનું નથી, થાય પણ નહીં. અને સંસારી માણા હોય અમુક હાવ યંગ માણસો, એને તો પાછું આ થાય નહીં ને એકદમ તોફાન કરાય નહીં. પણ જો ભગવાન મેળવવા હોય તો એક દી ગમે ત્યારે આ રસ્તે આવવું જ પડે. કારણ કે આત્માની અંદર જે જગત પહેરી ગયું છે એ જગતને કાઢવા માટે અખંડ ભગવાનમય જ રહેવું જોઈએ. એટલે કે ભગવાનને જોજો કરવા, ભગવાનને સાંભળ સાંભળ કરવા, ભગવાનને સ્પર્શ કર્યા કરવો, ભગવાનને જ આપણે અંતરમાં ધાર્યા કરવા, વિચાર્યા કરવા, એની જ વાત, એનું જ બધું કરીએ એટલે જગત નીકળી જાય ને ભગવાન આત્મામાં પ્રગટ થઈ જાય. સમજાણું? જગત શું? આ પિંડ અને બ્રહ્માંડ એ જગત છે. સમજાણું? અને હાવ ટૂંકું કહું ને, હાવ ટૂંકું, તો આપણે દેહ પામ્યા છીએ. શું પામ્યા છીએ? દેહ પામ્યા છીએ, રાઈટ? હવે આપણે શું પામવું છે? ભગવાન પામવા છે. એટલે ભગવાન પામવા હોય તો દેહ સંબંધી વિચારો પડ્યા મૂકી અને ભગવાન સંબંધી વિચારો અખંડ કરવા માંડવા જોઈએ. કેમ, જેને તમારે તજી દેવું છે આ શરીરને દેહને, ભલે તમે પામ્યા છો, શરીર તમને મળ્યું છે, તમારી વૃત્તિઓ શરીર આકાર છે, તમને દેહ મળ્યો છે, દેહ તમે પામી ગયા છો, મનુષ્ય દેહ પામ્યા છો, પણ હવે તમારે મનુષ્ય દેહ છોડી દેવો છે અને બ્રહ્મ દેહ લેવો છે, તો મનુષ્ય દેહ સંબંધી બધા જ ભોગો, વિચારો, રસ, માન, અભિમાન, અહમ, બધું આબરૂ ફાબરૂ સમસ્ત છોડવું પડે. કેમ છે, તમારે દેહ છોડી જ દેવું છે. અને દેહ છોડ્યા વગર અખંડ પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિનો અનુભવ શક્ય નથી. એ દેહ ભાન ભૂલાયાની વાત છે. એટલા માટે દેહ ભાવ તો કાઢવો જ પડે, દેહ ભાવ ભૂલવો જ પડે. હવે દેહ ભાવને દઢ કરી જ કરીએ, દેહ હું મારા સંબંધી અને દેહના પંચ વિષયના સુખોને પોતાના માનીને ભોગવે અને દુઃખને પોતાના માનીને ભોગવે, એવી રીતે દેહાકાર વૃત્તિઓ રાખે, દેહને જ પામેલો રહે, તો પુરુષોત્તમ નારાયણની મૂર્તિને એ જીવ ક્યારેય પામે નહીં. માટે પુરુષોત્તમ નારાયણની દિવ્ય અલૌકિક મૂર્તિને પામવું હોય તો પછી આ બધું ધ્યાન ભજન દેહ સંબંધી છોડવું પડે અને મૂર્તિ સંબંધી ધ્યાન ભજનને વિચારને બધું લગાડવું પડે, ભગવાન સંબંધી ભોગવ ભોગવ કરવા પડે. આવું થોડાક વર્ષ સુધી કરે ને, ઓલું છોડીને આ એકનું એક લગાડી દે ને, તો પલટી જાય વૃત્તિઓ. દેહમાં બ્રહ્માંડમાં વૃત્તિઓ છે ને એ પલટી અને ભગવાનના ધામમાં અને ભગવાનની મૂર્તિ વૃત્તિઓ લાગી જાય. બીજું કાંઈ નથી, અહીંથી શેડા છોડી અને અહીં શેડા જોડવાના છે. આમ તો હેલું છે, પણ એકવાર નક્કી થવું જોઈએ કે મારે આને પામવું છે ને આને વામવું છે. હજી આપણું એકેય નક્કી નથી, આને વામવામાંય તૈયાર નથી ને ઓને પામવામાંય તૈયાર નથી. કમ્પ્લેટ હજડબમ, હજી નિર્ણય જ નથી માય. હજી ભગવાનને સાધ્ય રાખતા રાખતા ક્યારેક માયાને સાધ્ય કરવા ભગવાનને સાધન બનાવી જ દઈએ છીએ, ખબર નથી રહેતી. એ પછી ન થવું જોઈએ, સાધ્ય સાધ્ય જ રહેવું જોઈએ, સાધન સાધન જ રહેવું જોઈએ. ભગવાન પુરુષોત્તમ નારાયણને જેને પામવું હોય એને ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિને ભગવાનના મુક્તો ધામ આટલું સાધ્ય રહે. છેલ્લે તો મૂર્તિ જ સાધ્ય રહે અને મૂર્તિ સિવાયનું બધું જ એને માટે સાધન થઈ જાય. બીજું કાંઈક સાધ્ય પછી ભગવાન ને ભગવાનના સંતો ભક્તો મુક્તો સત્સંગ સાધ્ય માટેનું સાધન થઈ જાય ત્યારે ગાડી ઊંધી આલે, અવળી માંડે ભાગવા, એવી પાછી રોજ હાલતી હોય અવળી થોડી થોડી, પાછી વળી હવળી કરતા હોય ને, ઘણાને તો આખો દી હવળી ચાલતી હોય અને ઘણાને તો હું હવળી ને હું હવળી ઉપરે વાળો જાણે. હાવ નાનો અને નવો અને પ્રારંભિક સત્સંગ હોય એને તો આ બધી વાતો કંઈ કામની નથી, પણ જેને ભગવાન પુરુષોત્તમ નારાયણને પામવાનો અંદર વિચાર હોય અને એ ભગવાનના અખંડ દર્શન, અખંડ અનુભવ, અખંડ સુખ ભોગવવાની જેને તમન્ના હોય અને ક્યારે મળશે એ મારો મહારાજ, ક્યારે મળશે યાને કે ક્યારે એનો અનુભવ થશે, ક્યારે એને પામશું, એમ ક્યારે સંપૂર્ણ એના દાસ થઈને એને આધીન થશું, એ મય ક્યારે બની જશું, એમ જેને રહેતું હોય દિલમાં દિવસમાં 10-12 વાર વિચાર આવી જતા હોય કે હવે એ ક્યારે, તો આ વાત એને માટે બહુ સારી છે. બાકી બધા સાંભળો ને મજા કરો, આંબળ્યા જેવી તો ખરી એકાદ વાર. પૂર પહેલું તરંગ 29મું. ધર્મ ભક્તિ ઘેર આવ્યા રામ પ્રતાપજીને જનોઈ આપી દુષ્ટોનો ફરી ઉપદય. આ તરંગમાં એટલી વાતો છે. ઉત્તમ રાજાએ કહ્યું, હે મુનિવર મુક્તાનંદ સ્વામી, રામાનંદ સ્વામીએ ધર્મદેવને જે ધર્મોપદેશની વાત કહી એ તમે મને કરી, મને બહુ મજા આવી, પણ હજી કાંઈ બાકી હોય ને તો હજી કરો, એ બધી વાત મને કહો. ઉત્તમ રાજાનું આવું વચન સાંભળીને મુક્તાનંદ સ્વામી ઉત્સાહ સહિત થઈ ગયા. આનંદમાં આવી ગયા. પછી કૃપા કરીને કહેવા લાગ્યા, જે સાંભળવાથી પાપોનો નાશ થાય છે. એવું કહેવા લાગ્યા કે એને સાંભળવાથી પાપોનો, આપણે આજે સાંભળીએ છીએ. રામાનંદ સ્વામી દયાળુ છે, મહાન પરમ કૃપાળુ છે, સદા લોકોનું હિત કરનારા છે. તેઓ ધર્મદેવના પ્રત્યે કહેવા લાગ્યા, ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી મહાન પરોપકારી છે. તેઓ જગતના ઉદ્ધારનો મનમાં વિચાર કરીને પ્રેમથી ધર્મદેવ પ્રત્યેને કહેવા લાગ્યા. તેની વાર કીધું, ધર્મદેવ પ્રત્યે આવા કહેવા લાગ્યા, આવા કહેવા લાગ્યા, આવા રામાનંદ સ્વામી ધર્મદેવ પ્રત્યે કહેવા લાગ્યા. હવે બોલ્યા, હે ધર્મદેવ, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય સશુદ્ર અને તેમની સ્ત્રીઓ, તે સહુ મુમુક્ષુ હોય, જો મુમુક્ષુ હોય તો તેને દેખીને તે શ્રીકૃષ્ણ ભગવાનના જે બે મંત્ર મેં તમને હમણાં કહ્યા તે એને આપજો. તે મંત્ર એને કહેવા, મુમુક્ષુને પ્રથમ મંત્ર કહીને તેને ભવસાગરથી છોડાવી લેવા. લ્યો, સામાન્ય મંત્ર પહેલો કહી એને ભવસાગરથી છોડાવી લ્યો. જો અધિકારી મુમુક્ષુ હોય તો પ્રથમનો મંત્ર જપ કરશે તો તેના બધા જ પાપ નષ્ટ થઈ જશે, અને જે બીજો મંત્ર છે તે તેની યોગ્યતા દેખીને પછીથી આપો. તેમાં સાવધાન થઈને રહેવું, એમને બધા ન દઈ દેવો. કોઈ સમયે કાંઈ દુઃખ આવી પડે, હવે એ વાત પૂરી થઈ. બીજી, કોઈ સમયે કાંઈ દુઃખ આવી પડે તો તે મહામંત્રનો જપ કરવાથી નાશ પામે છે. આ મહામંત્રના પ્રતાપની વાત આવી. શ્રીકૃષ્ણ ભગવાનના એ મંત્રનો જપ કરવામાં આવે તો પોતાની મનચાહી વિશાલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ભાઈ ભાઈ, માટે જપ કરો, જપ કરો, જપમાં બહુ તાકાત છે. શ્રીકૃષ્ણ ભગવાનના એ મંત્રનો જપ કરવામાં આવે તો પોતાની મનચાહી વિશાલ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. અને રામાનુજાચાર્યના શ્રીભાષ્ય તથા વેદાર્થ સંગ્રહ આદિ જે જે ગ્રંથો છે તે બધા સ્નેહ રાખીને વાંચજો. એ બધા ગ્રંથો સાંભળજો, કથા કરજો, ભણજો, ભણાવજો. અને ગીતાભાષ્ય આદિ જે ગ્રંથ છે તેમાં શ્રીકૃષ્ણ ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે, એટલે તેની રાત દિવસ કથા કરવી. તમારે આવી રીતે દિવસ પસાર કરવો, કેવી રીતે દિવસ પસાર કરવો એ કહ્યું. ધર્મભક્તિએ આવો ઉપદેશ ગુરુ રામાનંદ સ્વામી પાસે સાંભળ્યો, તેથી તે બંનેને મનમાં ઘણો જ આનંદ થયો. ઉપદેશ પ્રકરણ પૂરું થયું. પછી ગુરુની આજ્ઞા લઈને બંને પોતાને ઘરે આવ્યા. અદ્ભુત વાત છે. કૃષ્ણ ભક્તિ કરતલે લીના,
કૃષ્ણ ભક્તિ કરતલે લીના,
જ્ઞાન ભયે અંતર તતખીના, તીન દેહ મેં સ્થૂલ સૂક્ષ્મ કારણ દેહ તીના, તીન સે પર આત્મા હે ભીના, તીન દેહ મેં વ્યાપક કહાવે, શ્રી કૃષ્ણ કે દાસર હાવે, સબસે પર હે કૃષ્ણ હી એકા, સબસે પર હે કૃષ્ણ હી એકા, જીવ ઈશ્વર માયા પ્રેરકા, જીજ માયા પ્રેરકા. ઘરે આવ્યા પછી ધર્મ અને ભક્તિ, શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવામાં લેલીન થઈ ગયા. પછી થોડ સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીરથી જુદો આત્મા છે, આવું આત્મસાક્ષાત્કાર રૂપ જ્ઞાન તેમને સત્વરે થયું. બેયને ગુરુકૃપાથી, મંત્ર જપથી, અખંડ ભગવાનમય રહેવાથી આત્મસાક્ષાત્કાર રૂપ જ્ઞાન થયું. બે માણસને થોડું સૂક્ષ્મ કારણ ત્રણ દેહથી જુદો હું આત્મા છું. જીવાત્મા ત્રણેય દેહમાં વ્યાપીને રહ્યો છે અને શ્રી કૃષ્ણ ભગવાનનો દાસ છે. આત્મા ભગવાનનો દાસ છે, હા એ બહુ વજન છે દાસ ઉપર. જીવ ઈશ્વર અને માયાના પ્રેરક એક શ્રી કૃષ્ણ ભગવાનનો જ સર્વોપરી છે. આવું યથાર્થ જ્ઞાન થવાથી ધર્મદેવે ઉપર કયા મુજબનો નિશ્ચય કર્યો કે આમ જ છે, આત્માથી હું નોખો છું, ભગવાનનો દાસ છું અને ભગવાન જ સર્વે સર્વા છે. આવી અતિ દઢતા કરી આપણે બી કરવી જોઈએ. આપણને દેહભાવ જાતો નથી અને ભગવાન જ સર્વોપરી છે એવું બોલીએ છીએ કહીએ છીએ, પણ એમ થતું નથી. જો ભગવાન જ સર્વોપરી મનાય તો વિષયમાં ક્યાંય રસ રહે નહીં. એવું મધ્યના તેરમાં છે મહારાજ કે તમને એ સ્વરૂપ મળ્યું તો છે, પણ જેમ છે એમ તમે એને સર્વોપરી જાણતા નથી, ઓળખતા નથી, માટે તમારે વિષયાદિક છૂટતા નથી. જેદી તમે એ સ્વરૂપને જેમ છે એમ જાણશો તેદી અમારી પેઠે તમને પણ પંચ વિષયમાં ક્યાંય પ્રીતિ સહેજ પણ રહેશે નહીં. આપણને ફળ નથી મળ્યું માટે સ્પષ્ટ કહી શકાય કે ભગવાનને સર્વોપરી આપણે સમજતા નથી. દેહને સર્વોપરી પણ માનીએ છીએ, વિષયને સર્વોપરી પણ માનીએ છીએ, જગતને, ધનને, હગાને, વાલાને, બધાયને ભગવાન કરતાંય ક્યારેક વધારે હારાન ડાયા વિશેષ સુખદાયી હિતકર માની લેવાય છે. એટલે તો આપણને ભગવાન ભૂલાઈ જાય છે અને એમાં મન ખેહાઈ જાય છે. મારી સર્વોપરીની વ્યાખ્યા આવી છે જાણું. હું તો ભગવાનને આ રીતે સર્વોપરી કહું છું કે જેને ભગવાન સર્વોપરી મનાણા હોય એને ભગવાન સિવાય ક્યાંય બીજે મન લઈ જવું હોય તો પરાણે પરાણે લઈ જાય, આણે જ ભગવાનને સર્વોપરી માન્યા હોય. બાકી તો વાત તો હવે જેને જે કરવી હોય કરે, તોડી નાખે એવી એમાં કા વાંધો છે. વાતમાં બહુ ઓવર આવી જવાય અને બીજા અવતારાદિકનું ખંડન કરવા ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહીને તામસ આનંદ ભોગવવો બીજાને ગૌણ કર્યાનો એ કાંઈ સારો માર્ગ નથી. ડાયા માણસોને આ વાત સમજાય એમ છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી જ છે, સર્વાવતારી છે, સર્વનું કારણ છે, વાત હાવ સાચી છે, પણ એ એવા છે એટલે અહોભાવથી પ્રેમમાંથી તમારે પોકારાઈ જાય છે કે અમારા ભગવાન મોટા એમ બીજાને નાના કરવાનો તામસ આનંદ ભોગવવા તમે ડીંગા દો છો. આ વાત સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જેને જેને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી કહ્યા પછી પણ બીજે ત્રીજે રસ રહે છે એ માણસ બહુ સર્વોપરીની કે કરતા હોય ને તો એને તો બીજાને ગૌણ કર્યાનો જ વધારે આનંદ હોય છે. એને કાંઈ એના ઈષ્ટદેવ એવા મોટા મહાન મનાઈ ગયા નથી. જો મનાઈ ગયા હોય તો પંચ વિષયાદિકમાં રસ કેમ છે? પિંડ બ્રહ્માંડમાં હજી તમને મજા કેમ આવે છે? ભલા એનો તો અભાવ છે નહીં અને સ્વામિનારાયણ સર્વોપરી છે તે બીજા અવતારાદિકનો અભાવ કરવા સર્વોપરી છે? આ પિંડ બ્રહ્માંડાદિકનો અભાવ કરવા માટે નથી ને સર્વોપરી હાલતું છે આવું તોફાન. માટે સમજવું, થોડુંક સમજવું જોજો. અદ્ભુત વાત છે, અદ્ભુત વાત. ધર્મદેવે ભગવાનને સર્વોપરી જાણે અને ભગવાનમાં લાગી ગઈ, દઢ નિશ્ચય કર્યો નિરંતર શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન માંડ્યા કરવા. ભગવાન શ્રી કૃષ્ણનું જ રટણ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ સિવાય બીજો શબ્દ મુખથી બોલતા નહીં. જો જામીને આવી જામે તાર માનવું કે હવે ભગવાન મને સર્વોપરી સમજાણા, બોલતા નહીં બીજું બોલો. ખોટી વાતો કરવાનો કોઈ અર્થ નથી. આ જગતમાં કોકને માતાજી સર્વોપરી સમજાણા હોય છે ને, એને છે ને માતાજી સિવાય કાંઈ ભળાતું નથી, ઊંઘમાંય તે બોલો. હવે જાવા જેને માતાજીની વાત, આ જગતમાં કોઈને ધન સર્વોપરી મનાણું હોય છે ને, કોઈને સ્ત્રી સર્વોપરી મનાણી હોય છે ને, રાજદી એના વિચારને એની ધોઈને હોય ને એના સપના હોય, બીજે ક્યાંય ધ્યાન નથી રહેતું એને, એને સર્વોપરી માન્યા કહેવાય. આપણે તો આપણા દેહને સર્વોપરી માનીએ છીએ, એક પળ ન ભૂલી દેહભાન માટે, સર્વોપરી તો શરીર છે આપણું, એક પળ ન ભૂલી બોલો માટે સર્વોપરી નહીં. સ્વામિનારાયણ સર્વોપરી મનાણા હોય તો સ્વામિનારાયણ પળ ન ભૂલાય, સ્વામિનારાયણ તો ભૂલી જાય કલાકોના કલાક, અને દેહ તો એક સેકન્ડ ભૂલતા નથી. બોલો કોણ દેહભાન સેકન્ડ ભૂલ્યું માટે કોણ સર્વોપરી છે? આપણે આપણો દેહ માટે ખોટા ડીંગા ન દેવા, અને હોય તો વાત સાચી તો વંદન પગે લાગી. બાકી લોકોને છેતરવાને અમે સર્વોપરી વાળા છીએ ને, અમે સ્વામિનારાયણ સમજીએ છીએ ને, બીજા કોઈ સમજતા નથી, આમ બધાને ભરમાવવાના ડીંગા દે દે કરવા, એ ક્યાંનો ન્યાય લે? બોલો. જોવું આમાં બહુ અહમ પોહાય છે ઘણું બધું. ભગવાન સર્વોપરી છે, ન્યા વજન નથી આનું. અમે ભગવાનને સર્વોપરી સમજીએ છીએ ત્યાં વજન છે, અમે ઉપર વજન છે. આ તો બહુ ઝીણું છે. બોલો. અને ભગવાન સર્વોપરી સમજાણ્યા પછી અમે ઉપર વજન રહેતો એ સર્વોપરી સમજ્યા જ ન હોય. આવું છે આ બધું. શુદ્ધ હૃદયવાળા ધર્મદેવને જોઈને દેવી જીવો બોલવા લાગ્યા કે જે સનાતન ધર્મ કહેવાય છે ને, તે જ આ ધર્મદેવ દેવ શર્મા પોતે, તે સિવાય આવું જીવન કે વર્તન હોઈ શકે નહીં. જે દેવી જીવો હતા તેમણે તો તત્કાળ અસુર ગુરુઓને છોડી દીધા, ત્યાં હું અવાજ માની રહ્યા પછી, અને ધર્મદેવના શરણમાં આવવા લાગ્યા. તેમણે અધર્મ માર્ગને તોડી નાખ્યો, ધર્મદેવની આજ્ઞા પાળીને જે લોકો શ્રીકૃષ્ણના દાસ થયા જગતમાં તેમનો મહાન યશ થયો, અને તેમને જન્મ મરણનો ભય નષ્ટ થયો. જે ચારે વર્ણના ધર્મદેવના શિષ્ય થયા તેઓ વારંવાર ધર્મદેવની પૂજા કરવા લાગ્યા, અન્ન વસ્ત્ર ધન બધું આપવા જ માંડ્યા. તેનાથી ધર્મદેવને ઘરે તો સંપત્તિ બહુ આવી ગઈ, વધી ગઈ, દુઃખ અને દારિદ્ર્ય બધા ગયા, અને કોઈ વિપત્તિ રહી નહીં. આ પ્રમાણે ઘણા દિવસ વ્યતીત થયા, બધું બહુ સારું આવેલું થોડો સમય. પછી ધર્મદેવે પોતાના પુત્ર રામ પ્રતાપજીને યજ્ઞોપવિત સંસ્કાર દેવાનો મહોત્સવ કર્યો. મહોત્સવ ન કર્યો તો ઓછો વાંધો આવે તેવું લાગે, પણ સંપત્તિ ખૂબ આવી એટલે એમ થયું કે હવે શું કામ નાને પાયે કરવું, ક્યાં આપણે ઘરે કાંઈ તાણ છે. ભક્તિ માતા કે આપણે તો બહુ મોટો ઉત્સવ કરવો છે, અને તે પ્રસંગે બહુ મોટો ઉત્સવ કર્યો, અને તેમાં ઘણા જ બ્રાહ્મણોને જમાડ્યા. તે ઉત્સવ દેખીને દૈત્યો બહુ ખીજાયા, લ્યો થઈ કઠણાઈ. ઈર્ષાનો ભોગ બનવું હોય ને બધાને ખીજવવા હોય તો મોટો મહોત્સવ કરવો. આમાં આવ્યું એટલે કહું છું, એટલે આ થાય તરત જ. બહુ ખીજાયા સૌ ધર્મના અવગુણોને પરસ્પર ઉપજાવીને કહેવા લાગ્યા. ઉપજાવીને હવના મનમાં એમ થઈ ગયું, ઓહો આ તો બહુ મહાન થઈ ગયા ને, આપણે તો ઝાંખા થઈ ગયા. અલ્યા કાંઈક એને ઝાંખા કરો, નહીંતર આપણે કોઈની નજરમાં નહીં આવીએ. બહુ અસુરો ખીજાણા બધા, હખ ન રહ્યું કોઈ અસુરોને, દખ દખ થઈ ગયું અંતરમાં. હો પછી તો બધાને જેમ ફાવે એમ ધર્મદેવના ગમે ન્યાથી છિદ્ર ખોળીને આમ તમારે આડી અવળી વાતો ઉપજાવીને, ખોટું બધું ઉપજાવીને માંડ્યા બોલવાની ટીકા નિંદા કરવા, રહપૂર્વક જવા દેવો વાતો, તો એ હક ન થયું. પછી અપાર અસુરો બધા ભેળા થયા, એક થયા બધા, મીટિંગ બીટિંગ કરીને બધાએ કરી તૈયારી કે તારાથી નહીં થાય ને મારાથી નહીં થાય, એટલે બધા ભેગા થાવ ભેગા થાવ. લ્યો આવી વાતમાં પાછો અસુરોને હોંપાઈ બહુ થઈ જાવ, હારા માણાને તો વાર લાગે, અને છે ને પોતાનું સુધારવામાં હોંપ હજી મેં બહુ જોયા નથી, પણ કોકનું બગાડવામાં તો હોંપ મારો બેટો ઉતાવળો થઈ જાય. એ હોંપાઈ મારો આસુરી હોંપ, આ હોંપ હારો ન કહેવાય, કાંઈ આવા હોંપ ન કરવા, કોકનું બગાડવાના, આપણું સુધારવાના કરાય. થયા બધા ભેળા, ભેળા થઈને પ્લાન કર્યો કરવું હું, એટલે આનું કરવું હું, મીટિંગ થઈ. પછી બધાએ નક્કી શું કર્યું ખબર છે, કે આ જે કાંઈ ઠેકડા મારે છે ને, બધાને જમાડે છે ને, દાન દે છે ને, એટલે એના વખાણ થાય છે ને, લોક બધું માળું એને જ ભાળે છે, આના મૂળમાં તમે જાઓ તો પૈસા સિવાય બીજું હું છું. એની પાસે સંપત્તિ આવી છે એ જ આનું કારણ છે એની વાહવાનું. માટે બધાએ ભેગા થઈને લૂંટી લ્યો, લૂંટી લ્યો, ગરીબ કરી નાખો. સમજાણું, માણસમાં ત્રણ વાના હોય ને ત્યારે જ એ બધું કરી શકે છે. દામ, હામ ને ઠામ. દામ, પૈસા હોય એની પાસે, પછી હામ હોય અને સારું એક સ્થળ હોય, એ ત્રણે ટાળી દો ને આફૂડો ભાંભળીને આપણા પગમાં પડશે, જેસવાણી કરશે, નમશે એમ હેલ્યો જાય પડખી. લ્યો, આપણને કોઈ પ્રત્યે આવા વિચારો આવે છે? ન આવે એવું બને નહીં. આપણે આપણે છીએ ને, ક્યારેક તો આવે. કળિયુગ બળિયુગ અંદર ક્યારેક તો વ્યાપી જાય દેશ કાળે, આપણને એમ થાય. આપણે ટાળવા ન જઈએ, પણ આપણી પાસે ભગવાન સાધન તરીકે ખરા ને, ભગવાન આનું ટળે થારું. ભગવાન કે હા, તા તું કેમ મારે બધાનું ટાઈટ ટાઈટ કરવું એમને? તું આટલે સારું ભક્તિ કરે છે, એટલે કોકનું ઠેકાણે કરવા, તારું સારું કરીને તને કોઈ ના પાડે છે? હા, આવો સંકલ્પ કરી, ભગવાન આને કંઈ વિતાડો ને થોડીક, આનો કંઈક ટળો થાય ને. ઘણા તો બહુ જોલી હોય આવું બધું કરવામાં, પૂજા કરતાં કરતાં હાથમાં પાણી લઈને કે એનું સત્યાનાશ જાઓ મહારાજ. ભગવાન પૂજામાં જ ભાગે તારી જાય ને, હું બધાના સત્યાનાશ કરવામાં જ તારે કાયમ લાગુ છું. હો, નંદવાણાની દેવી જેવો, ઘડીકમાં રીઝે ને ઘડીકમાં ખીજે, ઘડીકમાં કોકને આશીર્વાદ માંડે દેવા, ઘડીકમાં કોકને શાપ દેવા માંડે, બેયમાં પોતાનું અહમ પોષાય એવો પૂરેપૂરો ટાર્ગેટ હોય. હા, અને પછી પાછો પોતે પોતાના ગાણા ગાયા કરે બે ત્રણ જણા ભેગા કરીને, કે આપણે મેં આમ બોલ્યો તો એમ થયું, મેં આમ કર્યું તો એટલે આમ થયું, હું બોલો આમ છું, અંતરી એમી છું, ખબર પડી જાય, વાત જાણી જાઓ, આમ કહી દઉં તેમ કહી નાખું, એવું બધું કર્યા કરે. અમારે આ પરચા થાય છે, આ જ મને ભગવાન સપનામાં આવ્યા, આમ થયું તેમ થયું, તે પણ મનમાં રાખીને વટાવી હું કામ નાખે છે ચેક? હે, કાયમ લાગશે જો એ હશે તો તારે. આ બધું વટાવી નાખમાં માન હારું, થોડોક હારો દેખાવા હારું, બધું ખર્ચી નાખમાં કોઢા દેવું થઈ જાય. પણ જીવ તો જીવ ને, મૂંગા મરે નહીં, બોલો. અદ્ભુત વાતું છે આ બધી. પછી તો અરસુરોએ ધર્મદાદાની બધી સંપત્તિ લૂંટી લીધી, કઈ નહીં ક્યાં ગરીબ. એટલે આવું છે આ જગત, આવું છે. થોડા દી કઈક હારા ગયા, અન ધન ઘરેણા અને અપાર વસ્ત્ર માણેક મોતી ને રત્ન પર્યંત લઈ ગયા, બધું લઈ ગયા, હાથી ઘોડા બળદ ગાયો આમાંથી કાંઈ રહેવા દીધું નહીં. અને એટલું બધું દુઃખ આવ્યું કે જે મુખથી કહી શકાતું નથી. આસુરી શક્તિમાં બહુ તાકાત હોય છે, અસુરો બહુ પાવરધા હોય છે, ખેદકું હોય, સમજ્યા, ખંતીલા, વળિયા, વટવાળા, આંકરા, એવી બુદ્ધિઓ લડાવે ને, એવું તમારે અથડાવે ને, તમે બચો નહીં, આંકરું પડી જાય બાપા. કરુણના અને ભીષ્મના બાણથી બચાય, વિંધી ના કહી તો દુર્યોધનની ગદા અને બળદેવજીની ગદા ને એ તો બધા સોડા કાઢી નાખે, અઘરું પડે, બહુ મોટી તાકાત કહેવાય. એમ અસુરોની વિશે બહુ જબર તાકાત હોય છે. ભગવાન સ્વામિનારાયણ ધર્મદાદાની અને ભક્તિ માતાની રક્ષા કરે, બાકી રક્ષા થાય નહીં. એવું દુઃખ આવ્યું કે મુખથી કહી શકાતું નહીં. ધર્મદેવ એટલા નિર્ધન થઈ ગયા, એટલા નિર્ધન થઈ ગયા કે ઘરમાં થોડું પણ અનાજ રહ્યું નહીં, કપડાં પણ રહ્યા નહીં, શરીરે ક્લેશ સહન કરવાનું થયું. તે અસુરો તરફથી એવું દુઃખ આવ્યું, એવું દુઃખ આવ્યું કે તેમને કંદ ફળ ફૂલ ખાવા પડતા. ક્યારેક તો દિવસમાં એક વાર વનસ્પતિના પાન ખાઈને રહેવું પડતું, આવા દાડા ડાઉન થયા, પાંદડા ખાઈને રહેવું પડતું. આખા ગામને જમાડનારા અને જલસા કરાવનારા માણસને હવે પાંદડા ખાઈને રહેવું પડે છે. એકની એક જિંદગીમાં એટલો બધો ઉતાર ચઢાણ માણસને જ્યારે સહન કરવાનો થાય, સમજ્યા, હાથમાળની હવેલીમાં હૂતો હોય અને પછી સ્ટેશન પ્લેટફોર્મ ઉપર હુઈ રહેવાનું થાય, આ બધું એકને એક જીવનમાં દેખાય. આમ જ્યાં આવીને ઊભો રહે ત્યાં આખી સભા ઊભી થઈ જતી હોય, સલામ મારતી હોય, અને એ માણસને નહીં જવો માણા ગાયું દેન અપમાન કરે, આવું થાય. જેના શરીર ઉપર કિલો કિલો ઘરાણા રહેતા હોય એના શરીર ઉપર ફાટલું લુગડું ગોતવું ભારે પડી જાય. આટલા આટલા જીવનમાં પરિવર્તન જોવાના ને સહવાના ને એની હોહરું નીકળવાનું. લ્યો, આ દુનિયા છે, આ દુનિયા. આ એકલા ધરમદાદાની કહાની નથી, આ મારા તમારા જેવાની અનેકની કહાની આની યારે જોડાણેલી છે. આ તમારી મારી જિંદગીની જ વાતું હોય એવી વાતું છે. આ તો જીવંત કથા કહેવાય અને યુગો સુધી જીવંત કથા રહે. આ ગ્રંથ કોઈ દી જૂના ન થાય. આ થોડા સાપા છે તો આ તો સદગ્રંથ કહેવાય. સદગ્રંથ અને સાપામાં બહુ ફેર છે. ગીતા, ભાગવત, રામાયણ, વચનામત, સત્સંગી જીવન, હરિલામત, હરિચરિતામાં સાગર સદગ્રંથો કહેવાય. મોટા પુરુષોની વાતું સદગ્રંથો કહેવાય. યુગો સુધી એને કાટ ન લાગે, જૂના ન થાય, પસ્તી ન થાય કોઈ દી. માટે સત્શાસ્ત્રને પસ્તી સમજીને છે ને ઘરમાં અભરાય અને કબાટમાં ગાલી ન રાખવા. વાંચવા બાપા, વાંચવા. થોડું થોડું પાનું બે પાનું વાગોળવું. રોજ ખાવશો કે નથી ખાતા? રોટલા રોજ ગળશો છો કે નહીં? યાર મારી વાત સમજોશો કે નહીં? તો આ પણ રોજ થોડું ઘણું ફાકવું. ભલે મીઠાશ ન આવે, માંદા પડ્યા હોય દવા ફાકીએ છીએ કે નહીં, તો પરાયણે લેવી પડે એ ચીજને ફાકી કહેવાય. ફાકી જા ભાઈ, સમજાણ. પરાયણે વાંચો બીજ શું, જરૂરનું છે. આપણને ભવરોગ થયો છે અને આ સશાસ્ત્ર વાંચન પઠન કથા શ્રવણ આદિ એને ટાળ્યાની ફાકી છે. ઔષધ છે, દવા છે, ટીકડી છે, ગોળીઓ છે, ઇન્જેક્શન છે. ભાઈ થોડું થોડું લીધા રાખો, કામ થઈ જશે. ધર્મદેવને કેવું બધું દુઃખ આવી પડ્યું ભાઈ, વનસ્પતિના પાંદડા ખાઈને રહેતા. અરે ક્યારેક તો તદ્દન ભૂખ્યા રહેવા પડતું. હા હું દિલ ગયું, ઉપવાસ થતા પાણી પીને હોઈ રહેતા બિચારા, રાતે પેટ બળે વળ ખાય. બોલો, આ દિશા થઈ. ધર્મદેવનું આટલું બધું દુઃખ દેખીને તે અભાગ્ય અસુરો નિર્ભય થઈને હસતા હતા, બહુ રાજી થતા. કોકના દુઃખ જોઈને રાજી થવું એમના મસૂર, બહુ રાજી થયા. અને રાજી થાય એટલું નહીં, મનમાં મનમાં હસે એટલું નહીં, એકા બીજી તાળીયું દે અને ઠેકડી મશ્કરી કરે એટલે નો અટક્યા. ધર્મ અને ભક્તિના સુખને તો જુઓ એમ બોલે. અરે આ લોકો શરીરે દુખ્યા કેમ દેખાય છે એવી વાત કરે. અરે ધર્મ અને ભક્તિ બંને બહુ સત્યવાદી હો, બહુ ભગત બને. ભક્તિ બહુ કરી નહીં, ભક્તિ હારી ફળી કા, તારે હું કહેવું, બારે ફળીભૂત થઈ. આમ ઠેકડી કરે, બોલો. બહુ સાધુ સંતોન સેવા, બારે સત્સંગ કર્યો, કથા વાર્તા ધોળાધોળ, જો ખાવાય ન રહ્યો, આવા નવા ભગતડા. એની કરતા આપણા હું ખોટા કેમ ગેમા તો કે હાસી વાત હો મેપલા. આમ મારાએ ચાલું કર્યું. પછી પાછા ભેગા થઈને કે હાલો ને એમને મહેમાન થઈ, આ બધા હજી જીવે છો? અસુરો દુનિયામાં હજી જીવે છે અને ધર્મ ભક્તિ હજી જીવે છે. આ બંને વિચારધારાઓ તમને આ સંસાર રહેશે ત્યાં સુધી દેખાશે. આપણે કઈ વિચારધારામાં જીવીએ છીએ એ આપણે જરાક તપાસવાનું રહ્યું. આ બધા છે એની કે ધર્મ અને ભક્તિની વિચારધારાને અપનાવીએ છીએ. કઈ ગમે આપણને, સમજવા જેવું છે. આ જગતમાં રાવણના શબ્દ છે, કંસના શબ્દ છે, રામનાય છે અને કૃષ્ણના શબ્દ છે. એના બધાના સિદ્ધાંતો છે, ગાંધીજીના છે, હિટલરના છે. કયા સિદ્ધાંત આપણને સારા લાગે છે ને કયા આપણા અંતરમાં ગમે છે? હા બરાબર છે, આમ જવું જોઈએ. એમ ક્યાં થાય છે એ તપાસવું જોઈએ તો ખબર પડી જાય આપણે કેવા છીએ. તરત જ બોલો, એટલે કે હાલો હાલો ધર્મને ત્યાં મહેમાન થાય, મહેમાન હાલો આપણે અતિથિ બનીએ. કે એ બિચારા ના નહીં કહો, ગમે એમ કરીને આપણું સ્વાગત સન્માન કાંઈક કરશે, ચા પાણી દૂધ પાણી દોડશે બે અડાવાળા. આમ વિચારી ધર્મનું ખરાબ દેખાડવા માટે તે અસુરો આવું ન કરવાનું એ કરવા લાગ્યા. ભેગા થાય બે પાંચ, એ રામ રામ ધર્મદેવ એમ કરીને ઘરે આવીને બેહે બોલ્યા, જેમ તેમ કરીને એમને જમાડતા, આદર કરીને એમને ભેદથી બોલાવતા. ધર્મને ભલે ખાવા ન મળે પણ તેઓ પોતાની આબરૂ જવા દેતા નહીં. આવો 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 મામા, આવો કાકા, આવો ભાઈ ભાભી, આવો બેહો બેન બેહો બને બી આવો આવો એમ કરીને બિચારાને બોલાવો. ઓલા દાઈજમાં આવ્યા હોય પણ આ નિર્મળ ભાવ રાખે, હવનું સ્વાગત કરે, સન્માન કરે, જમાડે, પાંચ પચી ખર્ચે, આબરૂ જાળવે છે આમ નામ કેમેય કરીનો. પણ આમ નામ દુઃખ વેઠતા 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 ઘણા દિવસ વહી ગયા. આ તો આવ્યું હોય ને ખબર પડે કે આ કેવી રીતનું હોય. અને આ દુઃખની વાતો તો એવી છે ને, દુખિયા જ સમજે. દુઃખની વાતો ને કદી ઓલા હકિયા સમજે નહીં, જો હકિયા સમજતા હોય તો દુનિયામાં આવા દુઃખ હોય નહીં. ઓલા નડિયાદના સુરદાસ બોલતા હતા, આવા દુઃખ હોય નહીં. દવાખાને ખબર કાઢવા જાય ને તો ઓલે વાય વાય કરતો હોય ને તે ખબર કાઢનાર એમ કે તો હવે થોડુંક દુઃખે, ભજન કર. હમણે એમ કે ને કે ભગવાનને પ્રાર્થના કરશું, ઓ ભગવાન તારું દુઃખ ઓછું કરશે તો તારું, હવે થોડુંક દુઃખે. હવે ઓલ્યો બિચારો કે હવે તમે અહીંયા આ લઈ જવો ઘડી ખબર પડે. અરે નકરી દેદ્ય કરો છો તે, આવા ગાંડાને દવાખાને ખબર કાઢવા ન મોકલવા, કોઈને ઘરે રાખવા, ત્યાં જઈને દુઃખ વધારી આવે. હો કમળો થયો છે, ક્યારે થયો? ના નોંધી રાખ્યું છે ક્યારે થયો, હવે રે ખાંજે આમ જ કમળી થી જાય, બાજુવાળા હમણાં મરી ગયા. એટલે એટલે તું ઘરે રહેને મારી નાખી નહીં મરતો હોય તો. હો ગરજ તમારા છોકરા આયરે લઈને જાય તો ઓલ્યા ગ્લુકોઝના પડીકા ઉલાળે ઓલો હોય ને, માંદા હોય બિચારા તાણે પૂગતા ન હોય. એટલે આવડા ખબર કાઢી કાઢીને ઉલટાનો એને છે ને દેવામાં ઘાલી દે, માપે રાખવું. આને એકટક ઓછું થાય ઘરે રાંધવાનું, પણ ઓલ્યાની દિશા હું થાય. હાલો અત્યારે કે આવું છે, આવા દુઃખ છે આ સંસારમાં. હવે આવ્યા છીએ તો હવે જીવવું જ પડે ને. જીવન મેં જહેર હે તો પીના હિ પડેગા, દુનિયા મેં આયે હે તો જીના હિ પડેગા. હવે ભગવાનનો લડ આશરો કરી અને આ છેલ્લો જન્મ કરી લઈને તો હારું, મૂળ વાત એટલી. ઘણા દિવસ આમનામ દુઃખ સહન કર્યું, ત્યારે એક દિવસ પ્રેમવતી ઠાક્યા, એમની શ્રદ્ધા ધીરજનો એન્ડ આવી ગયો. રોઈ પડ્યા રાતના સમયે. ધર્મદેવ જાગ્યા, કેમ રડો છો? તો કે હે સ્વામી, આપણા ઉપર બહુ દુઃખ આવ્યું, કાંઈ સહન કરવું બાકી રહ્યું નથી. હે દેવ, આપ બધા જ ઉપાયોને જાણો છો, જો ટાળશો તો દુઃખ તરત ટળી જશે, આપ કાંઈ ઉપાય કેમ નહીં કરતા? આપણા બેને માટે પણ અનાજ નથી, વસ્ત્ર પણ ખૂટી ગયા છે, ઘેર મહેમાનો તો ખૂટતા જ નથી, આપણે તો ફળફૂલ ખાઈને રહીએ પણ મહેમાનોને કેમ એમ અપાય? હે એવું કેમ ઉપાય? એને ભૂખ્યાય કેમ જવા દેવાય? આ વાત સાંભળીને ધર્મદેવે ધીરજના વચન કહ્યા. હે કલ્યાણી, તમે ધ્યાન દઈને સાંભળો, વિધિએ લખેલા સુખ દુઃખ તો દેહે કરીને સહન કરવા જ પડે, તે કાંઈ ટાળ્યા ટળે નહીં. તમે મને ઉપાયનું કહો છો પણ ધીરજ રાખો. સુખને માટે તો આપણે મહારુદ્ર કર્યો તો નહોતો કર્યો, કાશીમ જઈને કર્યો, કાંઈ ફેર પડ્યો તો એનાથી કાંઈ સુખ આવ્યું નહીં. આ તો મહાન દુઃખ આવ્યું ઉલટાનું કહેશે. સુખ દુઃખ કુ લિખે જો ભાલા, મીટે ઘટે ને કબુ એક વાલા. હે દેવી, સુખ દુઃખ આપણા કપાળમાં જે લખ્યા છે ના મીટે, ન મટે કે. અરે મટવાની ક્યાં વાત કરો છો? ઘટે ને કબુ એક વાલા, એક વાળ જેટલું ઘટે નહીં કહેશ. માટે છે ને મુજાઈ ગયે પારે આવે નહીં, હિંમત રાખો. દેવ ઋષિ રાજા સુન ટરહી, કોટી ઉપાય કરકે મરહી. મોટા મોટા દેવ ઋષિઓને રાજાઓથી એ કાંઈ ટળ્યું નથી, કોટી ઉપાય કરી કરીને મરી ગયા તોય ફેર પડ્યો નથી. વિપરીત દેશ કાલ પ્રસંગા સંતકુ દુઃખ હોત હે અભંગા, અરે વિપરીત દેશ કાળા દીકે કરીને તો મોટા મોટા સાધુ નહીં અભંગ દુઃખ થયા છું, એ નહીં થાય છે, ટાળ્યા ટળ્યા નથી સંતોને પણ મોટા મોટાને, તો આપણે કોણ દેવી? તિનકો ત્યાગ કરે જો વિચારી, તબ તેહી દુઃખ તરત તેહી વારી. હવે વાત જ આટલી છે, વિચારથી અર્થવાત આવી સમજણ રાખવાથી જ એ દુઃખ તરત ટળે છે. સમજણ સિવાય આ સાગર તર્યાનો કોઈ ઉપાય નથી, સમજણ વિના ધીરજ રહે નહીં, અને આવા વિપત્તિના દરિયાને ધીરજ રૂપી નૌકા સિવાય તરી શકાય નહીં. માટે નૌકા ધીરજ રૂપી પકડી રાખો, અને એ ધીરજ રૂપી નૌકાને સમજણ જ ટકાવી રાખે. માટે આવા સમજણથી દુઃખ ટળાય એમ કહે છે. જો પછી દાખલા દેશ થોડાક ભૂતકાળના પૌરાણિક કથાઓની વાતો કરે છે કે ગૌતમના શાપથી ઇન્દ્રના શરીરમાં જ્યારે હજારો યોનિઓ થઈ ત્યારે ઇન્દ્ર અને સચિને બહુ દુઃખ વેઠવું પડ્યું હતું. ઋષિઓને દુઃખ ટાળવાનો ઉપાય પૂછ્યો તો પણ સુખ થયું નહીં. ઇન્દ્રએ અને સચિએ ઘણાને પૂછ્યું કે હવે આનું કરવું હું, હે હજારો યોનિઓ શરીરમાં થઈ ગઈ ને નિત્ય સ્ત્રી ધર્મમાં આવવા લાગ્યો, આખો ગંધારો ગંધા એવો થઈ ગયો, કોઈ વાતે દુઃખ મીઠું નહીં, ભોગવવું પડ્યું. ઋષિઓને દુઃખ ટાળવાનો ઉપાય પૂછો તો પણ સુખ થયું નહીં. વશિષ્ઠ અને અરુંધતી, બીજો દાખલો દેશ, વશિષ્ઠ ઋષિ અને અરુંધતી, રાજા નળ અને દમયંતી, આ બધા બહુ દુઃખી થયેલા. નળ અને દમયંતી, તેમને શત્રુ તરફથી બહુ દુઃખ આવ્યું. વશિષ્ઠ અને અરુંધતી પતિ પત્નીને વિશ્વામિત્રી દ્વારા બહુ દુઃખ આવ્યું. એના 100 પુત્ર માની નાખ્યા, કાંઈ થોડું દુઃખ નહીં, પણ આ બે માણા બહુ સહન કર્યું, બહુ જ સહન. આવું છે, ઓલે આ તપ એવું કરો એવા આંકરાને, અને પછી બધું આને હેરાન કરવા બાળે તપ. બોલો, આ જગતમાં ઘણા આવા હોય, ખૂબ યજ્ઞ યાગ મંત્ર જપ તપ સેવા ભજન કેટલું કરે ને પછી કોકને હેરાન કરવામાં ને કોકને પાછા પાડવામાં ને આ બધું વાપરી નવરો થાય, પાછો હોળી પાછું કરે અને કરી બહુ શકે એ. બોલો, પોતાનું સારું થાય ને કલ્યાણ થાય એને માટે ન કરી શકે એટલું જીવ છે ને કોકનું બગાડીને વટ મારવામાં બહુ કરી શકે છે. અહંકાર તો ગજબની ચીજ છે. હો, નળ અને દમયંતી બહુ હેરાન થયા બિચારા, 12 વર્ષ સુધી વનમાં ભટક્યા, છેવટે તો એક કપડું હતું ને એના ફાડીને 2 લીરા કર્યા, અને દમયંતીને એનો પતિ અડધી રાતે ઊંઘતી મેલીને ભાગી ગયો. બોલો, વગડામાં દુઃખનું કારણ આવડી આ જ છે કે તને પૈણો તે દાડોને હેરાન થાવ જેવો વિચાર આવી ગયો ને, રાણી દુઃખની ખાણી જાણી અને નળ ભાગી ગયો. હવે ઓલીને પણવા સારું દેવતાઓ તૈયાર હતા, એને ન વરી, નળને એકવાર સંકલ્પ કરીને વરી ચૂકી એટલે હું હવે મન ફેરવું તો સતી ન કહેવાઉ એમ માનીને દેવતાઓને ઠુકરાવીને નળને વરી, અને પછી દેવતાઓનો મગજ ફાટ્યો. એણે કળિયુગને પહેરીને એવા કાવા દાવા કરાવ્યા, બિચારાનું રાજ ગયું, વનમાં રખડતા થઈ ગયા, 12 વર્ષ ભટક્યા, છેવટે તો એક કપડું રહ્યું હતું તે 2 અડધું કરીને પહેરેલું, બોલો રાતે ભાગ્યો. હે કલી દમયંતી કાંઈ રોય છે, ક્યાં જાય? આવા દુઃખ હે દેવી આગળ ઘણાએ ભોગ્યા છે, આપણે આ નવું નવાઈનું કાંઈ ભોગવતા નથી, આપણે તો કાંઈ નથી. દુઃખને ટાળવાનો એક ઉપાય આ બહુ સારો, આપણે તો બહુ સારું છે, આપણે તો કાંઈ દુઃખ નથી. દુઃખ તો જો આને કહેવાય, આને એમ જ્યારે વાત લ્યો ને ત્યારે શાંતિ થાય. દુઃખ ટાળવાનો આ એક બહુ મોટો ઉપાય છે. જ્યારે જ્યારે જીવનમાં આપણને દુઃખ આવે ને કોઈ પણ વાતનું, દુઃખ 2 વાતનું હોય, એક જોતું હોય એ ન મળ્યું હોય, અને એક મળ્યું હોય એ ટળી ગયું હોય. 2 વાતના દુઃખ હોય, મળેલું ટળી જાય ત્યારે દુઃખ થાય, અને એક જે ઈચ્છ્યું હોય એ મળતું ન હોય એનું દુઃખ રહે. કાંઈ પણ ત્યારે આપણે આપણાથી જે કોઈ નાના હોય, ઉતરતા હોય, વધારે દુઃખી હોય એના તપાસ કરવા, ભૂતકાળમાં એવા થઈ ગયા હોય કે વર્તમાન કાળમાં એ જીવતા, આપણને સારું મકાન જોતું હોય ન મળે, ઠામુકું જેને મકાન નથી ને રોડ માથે પડ્યા હોય ને એનો વિચાર કરવો કે આવું તો છે આને બિચારાને એ નથી. માટે ઘણા આપણે સુખી છીએ એમ માનવું, પછી બંગલા જોઈ જોઈને વિચાર કરીએ તો સતે ઝૂંપડે તમે પારાવારના હાવ ઝૂંપડા વિનાના કરતાંય વધારે દુઃખી રહો. દરેક બાબતમાં આ વાત લઈ લેવી. આપણને હજી એટલું બધું ક્યાં દુખાયું છે નાનો? ખરે ટાણે આ કાયમ લાગે યાદ રહેતો એવું છે. અઘરું તો બહુ છે પણ તોય કાયમ લાગે. ઘણાને ભગવાને આંખ્યો નથી આપી, ઘણાને હાથ નથી આપ્યા, ઠૂંઠા હોય બીજા, ઘણાને પગ નથી આપ્યા, બોલો, ઘણાને કાન નથી. આપણે ભગવાને ઘણું આપ્યું છે એમ રાખવું પડે, નહીં સુખી ન થવાય. સમજાણું? પ્રભુએ મને ઘણું આપ્યું. નળ અને દમયંતી બહુ દુઃખી થયા, તેમને શત્રુ તરફથી બહુ દુઃખ આવ્યું હતું. રંતિદેવ રાજાને પણ દુઃખ આવ્યું હતું. 49 ઉપવાસ થયા હતા. રાજા હરિચંદ્રને મયુરધ્વજને અપાર દુઃખ આવી પડ્યું હતું, છતાં તેમણે દુઃખ ટાળવા ઈશ્વરની પ્રાર્થના કરી નથી. દેવી નથી કર્યું, કાંઈ પ્રાર્થના નહોતી કરી ગઈ, અને તેથી તેઓ ધર્મ ધ્વજ કહેવાયા. એટલે શ્રેષ્ઠ ધર્મવાળા ગણાય, ધર્મધ્વજ કહેવાય. ધર્મદેવના મુખથી આવી વાત સાંભળીને ભક્તિદેવી અતિશય રડી પડ્યા. વાત પોષક ન બની, એમ થઈ ગયું કે અરા 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 અરા, મારે દુઃખ ટળશે જ નહીં. બહુ રડવા માંડ્યા અને બોલ્યા કે મારા તો દિવસ જતા નથી, આપની સેવા હું કયા ધર્મને આશરીને કરું? મારા મનમાં અતિ ખેદ થયા કરે છે, ક્યારેય હું પ્રેમથી આપની સેવા કરી શકી નથી. મારા અને તમારા લગ્ન થયા ત્યારે મારા મનમાં કેટલા ગાઢ સંકલ્પ અને મનોરથને ઉમળકા ઉત્સાહ હતો કે હું તમને આવું જમાડીશ, આમ રાખીશ, તેમ કરીશ. શું કરું હું? ઘરમાં જમવાનું અન્ન જ નથી, તેથી મારો મનનો મનોરથ મનમાં જ રહી જાય. ત્યારે ધર્મદેવે કહ્યું, હે બાલા, કોઈનું દુઃખ કાયમ રહેતું નથી, કશ્યાપન્ન સર્વથા, કોઈને કાયમ દુઃખ રહેતું નથી. દેવી, રાત્રિ હોય તો સવાર થાય થાય ને થાય, દિવસ હોય તો સાંજ પડે પડે ને પડે, તેથી ધીરજ ધારવી જોઈએ. સન્નારીએ કાયર વાણી બોલવી જોઈએ નહીં. આવું બોલે, સન્નારીએ કાયર વાણી બોલવી જોઈએ નહીં. હિંમત રાખો, હિંમત. હરી કી ભક્તિ સિર જાતે સોઈ, સત્યવાદી કુન છોરની તોઈ, સુખ દુઃખ મેં રહે નો અડગ, પીછે કબુ ન ધરનો પગ, અચલ ટેક રખ ના મન માહી, શ્રી હરિ કરે હોવહી તાહી, ચંત્યા ન કરની મન હી કોઈ, દેવ કરે એક તૈસે હોઈ. હરી કી ભક્તિ સિર જાતે સોઈ. સત્યવાદી માણસોએ પરમેશ્વરની ભક્તિ માથું જાતાય છોડવી જોઈએ નહીં. આ મકળાઈ જાવ તો ભક્તિ નહીં થાય, ભક્તિ છૂટી જશે, ભગવાનમાં હેત કરવાનું છૂટી જશે. આવા ખેદમાં પ્રભુ સાથે પ્રેમ પણ ન કરી શકાય, શાંતિથી ધ્યાન ભજનય ન થાય. માટે ભગવાનની ભક્તિ ખાતર તમે આ ખેદ છોડો. ભાઈ ભાઈ, કેટલી ઉત્તમ સમજણ! આપણો ઓલો મહામાલ લૂંટાઈ જાય આમાં, કેટલા વિચારો ઊંચા દાદાના, બોલો. ઘણા તો ખેદમાં માલ માનતા હોય, ખેદ તો થવો જોઈએ ને, ન થવો જોઈએ, હું થવો જોઈએ, થવા જવામાં માલ માનો છો. ખેદ જેટલો કરશો ને એટલું ભજનય ભૂલશો. કાંઈ ખેદ કરે કાંઈ તમારે આવી જ જવાનું છે નહીં, ઉલટાનું પ્રભુની ભક્તિ ભજન માળા જપ તપ જે કાંઈ કરવાનું એ જાહે, ઓલું ગયું જ છે. હવે આને તો સાચવો, હે? આવું છે. સુખ દુઃખ મેં રહેનો અડગ, સુખ દુઃખમાં અડગ રહેવું. દેવી, પીછે કબુ ન ધરનો પગ, ક્યારેય પાછો પગ મૂકવો નહીં, ક્યારે પાછા પડવું નહીં. અચલ ટેક રખ ના મનમાં, અહીં આવી અચલ ટેક મનમાં રાખવી જોઈએ. શ્રીહરિ કરે હોવહી તાહી, આવી અચલ ટેક તો જ રહે. જો તમે આ વાત સમજીને ડટ કરી નાખો કે ભગવાન જે કરશે તે જ થશે, ભગવાન જ કરતા હરતા છે, ઓલ્યોય નહીં, ઓલ્યોય નહીં, આય નહીં, આય નહીં, હું નહીં, કોઈ નહીં, અને ભગવાન કરતા જ છે એટલું નહીં, પરંતુ હિત કરતા છે, અને મારું જેવું નહીં હવનું હિત કરતા છે, એ દુઃખ દે છે તેમાંય હિત છે. આમ સમજણ રાખવી જોઈએ ને આ ખોટી મનને મનાવવાની સમજણ નથી, હાવ હાચી નક્કર છે માટે રાખવી. હો શ્રી હરિ કરે હોવહી તાહી, કોઈ કરતો નથી, ભગવાન કરે જ બધું, હવનું સારું કરવા. ચિંત્યા ન કરની મનહી માઈ, મનમાં ચિંતા કરવી નહીં દેવી. દેવ કરે એક તેસે હોય, ભગવાન કરે છે એમ જ થાય છે, કોઈનું ધાર્યું કાંઈ થતું નથી. માટે આનંદમાં રહ્યો, મારાથી સહેજે જે બનશે તે હું કરી જોઉં છું, કરું કરું, ધીરજ રાખો. હવે મનમાં પ્રસન્નતા રાખો, ચિત્તને હરિમાં પોરવી દો. હરિમાં જો આમનામ બહુ ખેદ કરીશો ને માંદા પડીશો, આપણી પાસે વૈદ બોલાવવાના ક્યાં પૈસા છે, મારે સ્વાસ્થ્ય બગાડવામાં આવું બધો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે ઘણી રીતે ધર્મદેવ ભક્તિને ધીરજ બંધાવી, પછી હૃદયમાં ઘણું હેત રાખીને ઉદાર વચન બોલ્યા. એ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પૂર્વમાં ધર્મદેવે ભક્તિને ધીરજ આપી, એ નામે 29મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજ.